એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવી ટેકનોલોજીના ઊંડાણમાં ઉતરીશું જેણે ખરેખર આપણા સૌના જીવન જીવવાની અને ખાસ કરીને કામ કરવાની રીતને આમ ધરમૂળથી બદલી નાખી છે. હું વાત કરી રહ્યો છું ક્લાઉડ કમ્પ્યુટિંગની.
અને આ જટિલ પણ મહત્વના વિષયને સમજવા માટે આપણે નયન બી રૂપારેલિયાના ક્લાઉડ કમ્પ્યુટિંગ પરના એમ કહી શકાય કે ઊંડાણપૂર્વકના પુસ્તકોમાં રજૂ થયેલા મુખ્ય વિચારોનો આધાર લઈશું. આ પુસ્તકો ક્લાઉડ ટેકનોલોજીની સાચી ભૂમિકા શું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે સ્પષ્ટ કરવામાં ઘણી મદદ કરે છે.
બરાબર. અને આજે આ વિષય આટલો મહત્વનો કેમ છે? કારણ કે આપણને કદાચ ખ્યાલ પણ ન હોય, પણ ક્લાઉડ એ તો આપણી આસપાસ બધે જ છે. સવારે ઉઠીને ઈમેલ ચેક કરવાથી લઈને ફોટા સ્ટોર કરવા, ઓનલાઈન ખરીદી કરવી કે પછી ઓફિસનું કામ કરવું,
હા, લગભગ બધું જ ક્યાંક ને ક્યાંક ક્લાઉડ સાથે જોડાયેલું છે.
બરાબર ને?
સાચી વાત છે. તે હવે માત્ર ટેકનોલોજી નથી રહી, પણ એક પાયાની સુવિધા જેવી બની ગઈ છે. એટલે જ આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે, એની પાછળના સિદ્ધાંતો શું છે અને તે આપણા ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહી છે તે સમજવું અનિવ ખૂબ જરૂરી બની જાય છે.
તો ચાલો આ રસપ્રદ દુનિયાની સફર શરૂ કરીએ. સૌથી પહેલા જેમના વિચારો પર આપણે ચર્ચા કરવાના છીએ તે લેખક નયન બી રૂપારેલિયા વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ અને તેમનું દૃષ્ટિકોણ શા માટે ખાસ છે?
નયન બી રૂપારેલિયા એક અત્યંત અનુભવી સોફ્ટવેર આર્કિટેક્ટ, ટેકનોલોજી કન્સલ્ટન્ટ અને લેખક છે. તેમની પાસે મોટી એન્ટરપ્રાઇઝ સિસ્ટમ્સ સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર SOA, એટલે કે મોટા સોફ્ટવેરને નાના એકબીજા સાથે વાત કરી શકે તેવા ટુકડાઓમાં વેચવાની પદ્ધતિ અને ખાસ કરીને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ઊંડી કુશળતા અને શું કહેવાય વર્ષોનો અનુભવ છે.
અને તેમના લખાણને શું અલગ પાડે છે? બીજા ટેકનિકલ લેખકોથી તે કઈ રીતે જુદા પડે છે?
એમની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેઓ માત્ર ટેકનોલોજીની વાત નથી કરતા, તેઓ ટેકનોલોજીને વ્યાપારના દૃષ્ટિકોણથી જુએ છે. એટલે કે તેઓ માત્ર ક્લાઉડ શું છે તે નથી સમજાવતા, પણ શા માટે તે વ્યવસાયો માટે આટલું મહત્વનું છે અને કેવી રીતે તેને સફળતાપૂર્વક અપનાવી શકાય તે પણ સમજાવે છે.
અચ્છા.
ઘણા શુદ્ધ શૈક્ષણિક લેખકોથી વિપરીત તેમનું ધ્યાન ક્લાઉડના વ્યવહારુ ઉપયોગ અને વ્યૂહાત્મક ફાયદાઓ પર કેન્દ્રિત છે. તેમનામાં શૈક્ષણિક જ્ઞાન અને ઉદ્યોગના વાસ્તવિક દુનિયાના અનુભવનું સુંદર મિશ્રણ જોવા મળે છે. તેઓ ક્લાઉડને માત્ર એક સાધન નહીં, પણ વ્યાપાર પરિવર્તન માટેના એક ઉત્પ્રેરક તરીકે જુએ છે.
એટલે કે તેઓ ટેકનોલોજી અને બિઝનેસ વચ્ચેની કડી જોડી આપે છે. રસપ્રદ. તો તેમના પુસ્તકોનો મુખ્ય સાર શું છે? શું ક્લાઉડ એટલે બસ ઇન્ટરનેટ પર સ્ટોરેજની જગ્યા કે પછી કંઈક વધુ ગહન છે?
ચાર એ છે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ એ માત્ર ટેકનોલોજીનો નવો તબક્કો નથી, પણ કમ્પ્યુટિંગ સંસાધનો જેમ કે પ્રોસેસિંગ પાવર, સ્ટોરેજ, નેટવર્કિંગ કેવી રીતે બનાવવામાં આવે છે, વાપરવામાં આવે છે અને સંચાલિત થાય છે તેમાં આવેલું એક મૂળભૂત પરિવર્તન છે. તેઓ તેને IT નું ઔદ્યોગિકરણ કહે છે.
ઔદ્યોગિકરણ, જેમ વીજળી કે પાણીની સુવિધા હોય છે એવું.
બરાબર એ જ. વિચારો, આપણે ઘરે વીજળી વાપરવા માટે પોતાનો પાવર પ્લાન્ટ નથી બનાવતા, બરાબર, કે પાણી માટે ડેમ નથી બાંધતા. આપણે ફક્ત સ્વિચ ચાલુ કરીએ છીએ અથવા નળ ખોલીએ છીએ અને જેટલું વાપરીએ તેટલું બિલ ભરી દઈએ છીએ. ક્લાઉડ કમ્પ્યુટિંગ IT સંસાધનો સાથે આવું જ કરે છે, તેને એક ઉપયોગિતા બનાવી દે છે.
આ તો પરંપરાગત IT થી બિલકુલ અલગ લાગે છે, જ્યાં કંપનીઓએ પોતાના મોંઘા સર્વર્સ ખરીદવા પડતા, તેને સાચવવા પડતા, તેની જાળવણી કરવી પડતી, જેને કદાચ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય છે.
એકદમ સાચું. અને એ મોડેલમાં ઘણી સમસ્યાઓ હતી. ખૂબ મોટો પ્રારંભિક ખર્ચ, લાંબી ખરીદી પ્રક્રિયા અને ઘણીવાર એવું બનતું કે કાં તો જરૂર કરતાં વધુ સંસાધનો હોય જે નકામા પડ્યા રહે અથવા જરૂર પડે ત્યારે ઓછા પડે. ક્લાઉડ આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવે છે.
કેવી રીતે?
તે માપનીયતા, સ્કેલેબિલિટી, સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી એટલે કે માંગ મુજબ ઝડપથી વધઘટ કરવાની ક્ષમતા અને ખર્ચ અસરકારકતા આપે છે, કારણ કે હવે તે ઓપરેશનલ એક્સપેન્ડિચર OPEX બની ગયું છે.
અને આ બધાનો સૌથી મોટો ફાયદો શું?
ચપળતા, એજિલિટી. વ્યવસાયો ખૂબ ઝડપથી નવા વિચારો અજમાવી શકે છે, બજારના બદલાવ સાથે તાલ મિલાવી શકે છે અને સૌથી મહત્વની વાત જે રૂપારેલિયા ભારપૂર્વક કહે છે તે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરે છે.
લોકશાહીકરણ?
હા, હવે એક નાનો સ્ટાર્ટઅપ પણ એ જ શક્તિશાળી કમ્પ્યુટિંગ ક્ષમતાઓનો ઉપયોગ કરી શકે છે જે પહેલાં ફક્ત મોટી કંપનીઓ જ કરી શકતી. આ ક્લાઉડનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે તકનીકી શક્તિ સૌના માટે સુલભ બનાવવી.
આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. રૂપારેલિયા ક્લાઉડના મૂળભૂત સિદ્ધાંતોને કેવી રીતે સમજાવે છે? તેની ચોક્કસ વ્યાખ્યા શું છે?
જુઓ, પુસ્તકો NIST નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વ્યાખ્યાયિત ક્લાઉડના 5 આવશ્યક લક્ષણો પર ભાર મૂકે છે જે ખરેખર ક્લાઉડને ક્લાઉડ બનાવે છે. હું 5ની લાંબી યાદી નથી આપતી, પણ તેનો સાર સમજાવું તો પહેલો, તમે જાતે જ કોઈની મદદ વગર જરૂર પડે ત્યારે સંસાધનો મેળવી શકો છો. ઓન ડિમાન્ડ સેલ્ફ સર્વિસ.
અચ્છા.
બીજું, તમે ગમે ત્યાંથી સ્ટાન્ડર્ડ નેટવર્ક જેમ કે ઇન્ટરનેટ દ્વારા આ સેવાઓ વાપરી શકો છો. બ્રોડ નેટવર્ક એક્સેસ. ત્રીજું, પ્રદાતાના બધા સંસાધનો એક મોટા પૂલમાં ભેગા થયેલા હોય છે અને ઘણા ગ્રાહકો વચ્ચે વહેંચાયેલા હોય છે. રિસોર્સ પૂલિંગ. ચોથું, તમે ખૂબ જ ઝડપથી અને સરળતાથી તમારી જરૂરિયાત મુજબ સંસાધનો વધારી કે ઘટાડી શકો છો. રેપિડ ઇલાસ્ટિસિટી. અને પાંચમું, તમે જેટલું વાપરો છો તેટલું જ માપીને તેનું બિલ બને છે. મેઝર્ડ સર્વિસ. આ લક્ષણો જ ક્લાઉડને તેની શક્તિ અને લવચિકતા આપે છે.
ઓકે, આ લક્ષણો ક્લાઉડની ઓળખ છે એમ કહી શકાય. હવે આપણે ઘણીવાર IaaS, PaaS, SaaS જેવા શબ્દો સાંભળીએ છીએ. આ શું છે? શું આ ક્લાઉડ સેવાઓના જુદા જુદા પ્રકારો છે?
હા, બરાબર. આ ક્લાઉડ સેવાઓના 3 મુખ્ય મોડલ્સ છે. તેને એક પિરામિડ કે સ્ટેકના 3 સ્તર તરીકે વિચારી શકાય, જ્યાં દરેક સ્તર અલગ પ્રમાણમાં નિયંત્રણ અને સુવિધા આપે છે.
જેમ કે
સૌથી નીચે છે IaaS, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ. અહીં ક્લાઉડ પ્રદાતા તમને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વર્ચ્યુઅલ સર્વર્સ, સ્ટોરેજ, નેટવર્ક ભાડે આપે છે. તેના પર ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન્સ વગેરે ચલાવવાની જવાબદારી તમારી. એમેઝોન EC2 આનું ઉદાહરણ છે. પેલી ખેતીની સામ્યતા અહીં બરાબર બંધ બેસે છે. તમને જમીન ભાડે મળે, પણ બીજ વાવવા, પાક ઉગાડવો એ તમારું કામ. અહીં તમારું નિયંત્રણ સૌથી વધુ હોય.
એટલે કે પાયાની સુવિધા મળે, બાકી બધું આપણે કરવાનું.
બીજું સ્તર કયું? બીજું સ્તર છે PaaS, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. અહીં પ્રદાતા તમને એપ્લિકેશન બનાવવા, ચલાવવા અને સંચાલિત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તમારે નીચેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચિંતા કરવાની જરૂર નથી. હા, જેમ કે તમને સુથારીકામ કરવા માટે સાધનોથી સજ્જ વર્કશોપ ભાડે મળે, તમારે ફક્ત ફર્નિચર બનાવવાનું છે, ઓજારોની ચિંતા નથી. હેરોકુ કે ગૂગલ એપ એન્જિન જેવા પ્લેટફોર્મ આના ઉદાહરણ છે. આ ડેવલપર્સ માટે ખૂબ ઉપયોગી છે.
અને સૌથી ઉપરનું સ્તર,
તે છે SaaS, સોફ્ટવેર એઝ અ સર્વિસ. અહીં તમને ઇન્ટરનેટ પર સીધી વાપરવા માટે તૈયાર સોફ્ટવેર એપ્લિકેશન મળે છે. તમારે ફક્ત તેનો ઉપયોગ કરવાનો છે, જેમ કે જીમેઇલ, સેલ્સ ફોર્સ કે પછી માઇક્રોસોફ્ટ ઓફિસ 365.
અચ્છા, જેમ કે આપણે રોજ વાપરીએ છીએ.
હા, પેલી અપાર્ટમેન્ટની સામ્યતા અહીં બરાબર છે. તમને ફર્નિચર સાથે તૈયાર ઘર મળે, તમારે ફક્ત રહેવા જવાનું. અહીં તમારું નિયંત્રણ સૌથી ઓછું હોય છે, પણ સુવિધા સૌથી વધુ.
આ ત્રણેય મોડેલ સ્પષ્ટ થયા, પણ આ સેવાઓ ક્યાં ગોઠવાયેલી હોય છે? પેલું પબ્લિક ક્લાઉડ, પ્રાઇવેટ ક્લાઉડ, એ બધું શું છે? અને કયું મોડેલ પસંદ કરવું તે કેવી રીતે નક્કી થાય? શું તે વ્યવસાયની જરૂરિયાત પર આધાર રાખે છે?
બિલકુલ. આ ડિપ્લોયમેન્ટ મોડલ્સ નક્કી કરે છે કે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોણ વાપરે છે અને તેનું સંચાલન કોણ કરે છે. મુખ્યત્વે 3 છે, આમ તો 4 ગણાય. પહેલું, પબ્લિક ક્લાઉડ, જેમ કે AWS, માઇક્રોસોફ્ટ એઝ્યોર, ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ. આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાની માલિકીનું હોય છે અને ઇન્ટરનેટ પર સૌના માટે ઉપલબ્ધ હોય છે. આ સૌથી વધુ માપનીયતા અને ખર્ચ અસરકારકતા આપે છે. બીજું, પ્રાઇવેટ ક્લાઉડ. આમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફક્ત એક જ સંસ્થા માટે સમર્પિત હોય છે, ભલે તે સંસ્થા પોતે ચલાવે કે કોઈ ત્રીજી પાર્ટી. આ વધુ નિયંત્રણ અને સુરક્ષા આપે છે, ખાસ કરીને સંવેદનશીલ ડેટા માટે. ત્રીજું, હાઇબ્રિડ ક્લાઉડ. આ પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડનું મિશ્રણ છે.
ઓકે, એટલે બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ.
હા, કહી શકાય. સંસ્થાઓ સંવેદનશીલ કામ પ્રાઇવેટ ક્લાઉડમાં રાખી શકે અને બાકીના માટે પબ્લિક ક્લાઉડનો લાભ લઈ શકે. અથવા પેલું ક્લાઉડ બસ્ટિંગ, જ્યારે માંગ ખૂબ વધી જાય ત્યારે પબ્લિક ક્લાઉડની મદદ લેવી. મોટાભાગની મોટી કંપનીઓ માટે આ એક વ્યવહારુ ઉકેલ બની રહ્યો છે.
અને કોમ્યુનિટી ક્લાઉડ પણ હોય છે, ખરું?
હા, ચોથું મોડેલ એ છે, જો કે તે ઓછું સામાન્ય છે. તેમાં સમાન જરૂરિયાતો, જેમ કે સુરક્ષા કે નિયમપાલન ધરાવતી કેટલીક સંસ્થાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરે છે.
આ બધી ગોઠવણ અને આટલી બધી લવચિકતા, એની પાછળ કોઈ જાદુઈ ટેકનોલોજી છે? આ બધું શક્ય કેવી રીતે બને છે?
હા, અને તે જાદુ છે વર્ચ્યુઅલાઇઝેશન. રૂપારેલિયા તેને ક્લાઉડનું અદૃશ્ય એન્જિન કહે છે. વર્ચ્યુઅલાઇઝેશન એટલે કોઈ ભૌતિક વસ્તુનું, જેમ કે સર્વર, સ્ટોરેજ, નેટવર્ક, એનું સોફ્ટવેર દ્વારા વર્ચ્યુઅલ સ્વરૂપ બનાવવું.
એટલે કે વાસ્તવિક નહીં પણ આભાસી.
હા, એક ખાસ સોફ્ટવેર જેને હાઇપરવાઇઝર કહે છે, તે ભૌતિક હાર્ડવેર પર બેસે છે અને એક જ શક્તિશાળી ભૌતિક સર્વર પર ઘણા બધા નાના નાના વર્ચ્યુઅલ મશીનો, VMs, ચલાવવાની મંજૂરી આપે છે, દરેક પોતાના ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન સાથે.
આનો અર્થ એ થયો કે એક જ ભૌતિક મશીનનો ઘણા લોકો એક સાથે એકબીજાને ખલેલ પહોંચાડ્યા વિના ઉપયોગ કરી શકે છે.
બરાબર. આનાથી જ સંસાધનોનું પૂલિંગ અને ઘણા ગ્રાહકોને એક જ હાર્ડવેર પર સેવા આપવી, એટલે કે મલ્ટી ટેનન્સી, શક્ય બને છે. તેનાથી હાર્ડવેરનો ખૂબ કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને જરૂર પડીએ તરત જ નવું વર્ચ્યુઅલ મશીન બનાવી શકાય છે. આ જ ક્લાઉડની સ્થિતિસ્થાપકતા અને ઝડપનો આધાર છે.
આ ટેકનોલોજી ખરેખર અદ્ભુત છે, પણ દરેક ટેકનોલોજી સાથે પડકારો પણ જોડાયેલા હોય છે. ક્લાઉડના કિસ્સામાં સૌથી મોટી ચિંતા સુરક્ષાની રહેતી હશે નહીં? આપણો બધો ડેટા અને એપ્લિકેશન્સ કોઈ બીજાના કમ્પ્યુટર પર હોય ત્યારે સુરક્ષાનું શું?
ચોક્કસપણે. અને રૂપારેલિયાના પુસ્તકો આ મુદ્દા પર ખૂબ ભાર મૂકે છે. ક્લાઉડ સુરક્ષામાં સૌથી મહત્વનો ખ્યાલ છે શેર્ડ રિસ્પોન્સિબિલિટી મોડલ, એટલે કે સહિયારી જવાબદારીનું મોડલ.
સહિયારી જવાબદારી,
એટલે કે ક્લાઉડમાં સુરક્ષાની જવાબદારી ફક્ત ક્લાઉડ પ્રદાતાની નથી, પણ ગ્રાહકની પણ છે. બંને વચ્ચે વહેંચાયેલી છે.
એટલે એમ નહીં કે બધી જવાબદારી AWS કે એચ્યોર પર ઢોળી દેવાય.
બિલકુલ નહીં. પ્રદાતા ક્લાઉડની સુરક્ષા માટે જવાબદાર છે, એટલે કે ડેટા સેન્ટરની ભૌતિક સુરક્ષા, નેટવર્ક, હાર્ડવેર અને હાઇપરવાઇઝરની સુરક્ષા. પરંતુ ગ્રાહક ક્લાઉડમાં રહેલી વસ્તુઓની સુરક્ષા માટે જવાબદાર છે.
જેમ કે
તેમનો ડેટા, તેમની એપ્લિકેશન્સ, વપરાશકર્તાઓના એક્સેસ કંટ્રોલ, ઓપરેટિંગ સિસ્ટમ અને નેટવર્કનું યોગ્ય ગોઠવણી, એટલે કે કોન્ફિગરેશન.
આ સમજવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો માની લે કે ક્લાઉડ પર ગયા એટલે સુરક્ષાની ચિંતા ગઈ, પણ એવું નથી. આપણે પણ સક્રિય રહેવું પડે.
એકદમ. ડેટા ભંગ, હેકિંગ, ખોટી ગોઠવણી, જે ખરેખર ઘણા બધા સુરક્ષા ભંગાણનું કારણ બને છે, અને સેવા નામંજૂર હુમલા જેવા જોખમો વાસ્તવિક છે. તેનાથી બચવા માટે ડેટાનું એન્ક્રિપ્શન કરવું, મજબૂત ઓળખ અને એક્સેસ મેનેજમેન્ટ IAM પદ્ધતિઓ વાપરવી અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
સુરક્ષા સિવાય ક્લાઉડ ઇકોસિસ્ટમ અને ભવિષ્યના વલણો વિશે પુસ્તકો શું કહે છે? મુખ્ય ખેલાડીઓ કોણ છે અને આ ક્ષેત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે?
મુખ્ય વૈશ્વિક ખેલાડીઓમાં ત્રણ મોટા નામ છે. એમેઝોન વેબ સર્વિસીસ AWS, જેને ક્લાઉડની શરૂઆત કરી અને આજે પણ માર્કેટ લીડર છે. માઇક્રોસોફ્ટ એઝ્યોર, જે ખાસ કરીને મોટી કંપનીઓમાં અને માઇક્રોસોફ્ટની અન્ય પ્રોડક્ટ્સ વાપરતા ગ્રાહકોમાં લોકપ્રિય છે અને હાઇબ્રિડ ક્લાઉડમાં ખૂબ મજબૂત છે. અને ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ GCP, જે ડેટા એનાલિટિક્સ, મશીન લર્નિંગ અને કુબરનેટિસ જેવા કન્ટેનર મેનેજમેન્ટમાં ખૂબ શક્તિશાળી ગણાય છે.
અને આ બધા પ્લેટફોર્મ શું કરે છે?
આ પ્લેટફોર્મ્સ જ આજે બિગ ડેટા, IoT, AIML જેવી આધુનિક ટેકનોલોજીને શક્ય બનાવે છે. એના વગર આ બધું કરવું ઘણું મુશ્કેલ અને ખર્ચાળ બની જાય.
અને ભવિષ્ય, ક્લાઉડ હજુ ક્યાં જશે?
ભવિષ્યના વલણોમાં બે ત્રણ વસ્તુઓ મુખ્ય છે. એક છે સર્વરલેસ કમ્પ્યુટિંગ અથવા ફંક્શન્સ એઝ અ સર્વિસ ફાસ. આમાં ડેવલપરે સર્વરની ચિંતા જ કરવાની નથી, ફક્ત પોતાનો કોડ લખીને અપલોડ કરવાનો અને ક્લાઉડ પ્લેટફોર્મ તેને જરૂર મુજબ આપમેળે ચલાવશે અને સ્કેલ કરશે.
વાહ.
બીજું છે કન્ટેનર્સ, ખાસ કરીને ડોકર અને કુબરનેટ્સ. આ વર્ચ્યુઅલ મશીનો કરતાં પણ વધુ હળવા અને ઝડપી છે અને એપ્લિકેશન્સને પેકેજ કરીને ગમે ત્યાં ચલાવવાનું સરળ બનાવે છે. આ બંને ટેકનોલોજી ડેવલપમેન્ટને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવી રહી છે.
અને પેલું એજ કમ્પ્યુટિંગ વિશે પણ સાંભળ્યું છે?
હા, એજ કમ્પ્યુટિંગ પણ એક મહત્વનું વલણ છે. આમાં ડેટાને પ્રોસેસ કરવા માટે દૂરના ક્લાઉડ ડેટા સેન્ટરમાં મોકલવાને બદલે જ્યાં તે ઉત્પન્ન થાય છે, જેમ કે ફેક્ટરીના સેન્સર, સ્માર્ટ કાર કે મોબાઈલ ફોન, તેની નજીક જ પ્રોસેસ કરવામાં આવે છે. આનાથી ઝડપ વધે છે અને નેટવર્ક પરનો ભાર ઘટે છે.
આ બધી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે રૂપારેલિયાના પુસ્તકોમાંથી મુખ્ય સંદેશાઓ કે થીમ તારવવા હોય તો તે શું હશે? ક્લાઉડની ખરી ભૂમિકા અને ઉદ્દેશ્ય શું છે?
મને લાગે છે કે 5 મુખ્ય થીમ્સ ઉભરી આવે છે. 1. ક્લાઉડ એક ઉપયોગિતા તરીકે. આ સૌથી પાયાનો વિચાર છે. આઈટીને ખરીદવાની વસ્તુ કેપેક્સને બદલે વાપરવાની સેવા ઓપેક્સ તરીકે જોવું. 2. ટેકનોલોજીનું લોકશાહીકરણ. આ ક્લાઉડનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે, શક્તિશાળી ટેકનોલોજી સૌના માટે ઉપલબ્ધ કરાવવી, જે નવીનતાને જબરદસ્ત વેગ આપે છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે આ વરદાનરૂપ છે. 3. વર્ચ્યુઅલાઇઝેશન એ એન્જિન છે. આ ટેકનોલોજી ક્લાઉડના પડદા પાછળનો અસલી હીરો છે. તેના વગર આ બધું શક્ય ન બને. 4. સુરક્ષા એ સહિયારી જવાબદારી છે. આ ખૂબ જ મહત્વનો સંદેશ છે. ક્લાઉડ વાપરવાનો અર્થ એ નથી કે સુરક્ષાની જવાબદારીમાંથી મુક્તિ મળી ગઈ. ગ્રાહકે પણ સક્રિય રહેવું પડે. 5. ચપળતા અને નવીનતા. ક્લાઉડ વ્યવસાયોને ઝડપથી પ્રયોગ કરવાની, બજારને અનુકૂળ થવાની ક્ષમતા આપે છે.
બરાબર. આ મુદ્દાઓ ખરેખર વિચારવા જેવા છે, ખાસ કરીને ટેકનોલોજીનું લોકશાહીકરણ અને સહિયારી સુરક્ષાની જવાબદારી. આ માત્ર ટેકનિકલ વાતો નથી, પણ તેની વ્યાપાર અને સામાજિક અસર પણ ઘણી મોટી છે. કહેવાય છે કે સારા પુસ્તકોમાં એવા વાક્યો હોય છે જે લાંબા સમય સુધી યાદ રહી જાય. રૂપારેલિયાના પુસ્તકોના મુખ્ય વિચારોને જો આપણે ટૂંકા યાદગાર અવતરણો તરીકે જોઈએ તો કયા વિચારો મુખ્ય ગણાય?
ચોક્કસ. પહેલો વિચાર, જે ક્લાઉડના મૂળભૂત પરિવર્તનને દર્શાવે છે, એને આમ કહી શકાય, કમ્પ્યુટિંગને તમારી પોતાની કારની જેમ નહીં પણ વીજળીની જેમ વિચારો. તમે લાઇટ ચાલુ કરવા પાવર પ્લાન્ટ નથી બનાવતા, ફક્ત પ્લગ લગાવો છો અને જેટલું વાપરો તેટલું ચૂકવો છો. આ આખી ચર્ચાનો સાર છે, આઈટી હવે એક સેવા છે.
બહુ સરસ સામ્યતા છે. બીજો વિચાર, જે ટેકનિકલ પાયા પર પ્રકાશ પાડે છે,
એ કદાચ આમ કહી શકાય, વર્ચ્યુઅલાઇઝેશન ક્લાઉડનું અદૃશ્ય એન્જિન છે. એ સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચેની કડક જોડી તોડે છે, જેથી સંસાધનો ભેગા કરી શકાય, માંગ પ્રમાણે આપી શકાય અને મોટા પાયે પૈસા બચાવી શકાય. આ વર્ચ્યુઅલાઇઝેશનના મૂળભૂત મહત્વને રેખાંકિત કરે છે.
અને સુરક્ષા વિશેનો પેલો મહત્વનો મુદ્દો.
હા, એના માટે કહી શકાય, ક્લાઉડ સુરક્ષા એ એક સહિયારો સોદો છે. પ્રદાતા પાયો સુરક્ષિત કરે છે, પણ તમે એના પર જે ઘર બાંધો છો તેના આર્કિટેક્ટ અને ચોકીદાર તમે છો. એમ માની લેવું કે પ્રદાતા બધું સંભાળી લેશે એ ખતરનાક ભૂલ છે. આ ગ્રાહકની સક્રિય ભૂમિકા પર ભાર મૂકે છે.
બરાબર. અને છેલ્લે ક્લાઉડ અપનાવવાની વ્યૂહરચના વિશે.
એના વિશે કહી શકાય, સાચો સવાલ એ નથી કે ક્લાઉડ પર જવું કે નહીં, પણ એ છે કે કયું કામ કયા ક્લાઉડ મોડેલ, પબ્લિક, પ્રાઇવેટ, હાઇબ્રિડ માટે શ્રેષ્ઠ છે. સફળ ક્લાઉડ વ્યૂહરચના એક જ માપદંડ નથી, પણ તમારા ધ્યેયો પૂરા કરવા માટે સમજી વિચારીને પસંદ કરેલી સેવાઓનો સમૂહ છે. એટલે કે વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું નથી.
આ વિચારો ખરેખર ક્લાઉડની ભૂમિકા અને તેના ઉપયોગના હેતુને સ્પષ્ટ કરે છે. હવે આ બધી સૈદ્ધાંતિક વાતોને વાસ્તવિક જીવન સાથે જોડીએ. રોજિંદા જીવનમાં અને ખાસ કરીને ભારતીય વ્યવસાયો માટે આ જ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે?
અરે, એના તો ઘણા ઉદાહરણો છે. આપણે સૌ રોજ ગૂગલ ડ્રાઈવ, આઈક્લાઉડ, ડ્રોપબોક્સ જેવી સ્ટોરેજ સેવાઓ, નેટફ્લિક્સ કે સ્પોટીફાય જેવી મનોરંજન સેવાઓ વાપરીએ છીએ. આ બધું શું છે? ક્લાઉડ જ છે, ખાસ કરીને SaaS. આ સમજ આપણને આપણા ડેટાની ગોપનીયતા અને સુરક્ષા વિશે વધુ સભાન બનાવે છે. જેમ કે કઈ સેવામાં કયો ડેટા રાખવો, સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ રાખવું વગેરે. સ્ટાર્ટઅપ્સ, ભારતમાં આજે હજારો સ્ટાર્ટઅપ્સ ક્લાઉડને કારણે જ શક્ય બન્યા છે. એમને મોંઘા સર્વર ખરીદવાનો માથાનો દુખાવો નથી. તેઓ AWS કે Azure પર થોડા હજાર રૂપિયાથી શરૂઆત કરીને જેમ જેમ એમનું વ્યાપ વધે તેમ તેમ સંસાધનો વધારી શકે છે. પેલું ટેકનોલોજીના લોકશાહીકરણનું આ જીવંત ઉદાહરણ છે. વ્યવસાયો, મોટી કંપનીઓ પણ ક્લાઉડનો ઉપયોગ કરીને વધુ ચપળ બની શકે છે, નવા ઉત્પાદનો ઝડપથી બજારમાં લાવી શકે છે અને ખર્ચ ઘટાડી શકે છે. પેલું કેપેક્સને બદલે ઓપેક્સ મોડેલનો ફાયદો. IT પ્રોફેશનલ્સ, તેમના માટે તો ક્લાઉડ નવી કારકિર્દીની આખી દુનિયા ખોલી રહ્યું છે. હવે ફક્ત હાર્ડવેર સંભાળવાને બદલે ક્લાઉડ આર્કિટેક્ચર, ડેવઓપ્સ, ક્લાઉડ સુરક્ષા, ઓટોમેશન જેવી સ્કિલ્સની ખૂબ માંગ છે.
પેલું દિવાળી સેલવાળું ઉદાહરણ ફરી સમજાવશો? તે ખૂબ જ પ્રાસંગિક હતું, ખાસ કરીને આપણા સંદર્ભમાં.
ચોક્કસ. ધારો કે કોઈ મોટી ઓનલાઈન રિટેલ કંપની છે. દિવાળીના સમયે તેમની વેબસાઇટ પર ટ્રાફિક અને વેચાણ 10 ગણું વધી જાય છે, બરાબર?
હા, સ્વાભાવિક છે.
જૂના જમાનામાં તેમને આ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે ઘણા નવા સર્વર્સ ખરીદીને તૈયાર રાખવા પડતા, જે બાકીના 11 મહિના લગભગ નકામા રહેતા. આ મોટો મૂડી ખર્ચ કેપેક્સ હતો. હવે ક્લાઉડમાં તેઓ ઓટો સ્કેલિંગ સેટ કરી શકે છે.
એટલે કે આપમેળે વધઘટ.
હા, જેવો ટ્રાફિક વધે ક્લાઉડ આપમેળે વધુ સર્વર્સ ચાલુ કરી દેશે, ઇલાસ્ટિસિટી. અને જેવો તહેવાર પૂરો થાય અને ટ્રાફિક ઘટે તે વધારાના સર્વર્સ આપમેળે બંધ થઈ જશે. કંપનીએ ફક્ત જેટલા સમય માટે જેટલા સંસાધનો વાપર્યા તેટલું જ બિલ ચૂકવવાનું, મેઝર્ડ સર્વિસ ઓપેક્સ. આનાથી કરોડો રૂપિયાની બચત થાય છે અને ગ્રાહકોને પણ સારો અનુભવ મળે છે, કારણ કે સાઇટ ધીમી નથી પડતી.
ના વિશ્લેષણ પછી તમારા માટે મુખ્ય શીખ શું રહી? કયો મુદ્દો તમને સૌથી વધુ સ્પર્શી ગયો?
મારા માટે ફરીથી પેલું સહિયારી જવાબદારીનું મોડલ સૌથી મહત્વનું છે. ક્લાઉડ ગમે તેટલું સુરક્ષિત હોય, પણ જો ગ્રાહક પોતાની જવાબદારી ન સમજે અને ભૂલો કરે, જેમ કે નબળા પાસવર્ડ કે ખોટી ગોઠવણી, તો તે નબળી કડી બની શકે છે. એટલે ટેકનોલોજી પર આંધળો ભરોસો ન ચાલે, સમજણ અને સાવચેતી ખૂબ જરૂરી છે. બીજું, ક્લાઉડ ખરેખર IT એક સેવા બનાવી દીધું છે, જેણે વ્યવસાય કરવાની રીત બદલી નાખી છે. આ તેની સાચી ભૂમિકા અને સફળતા છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ ટેકનોલોજીનું લોકશાહીકરણ છે. એ વિચાર કે અમદાવાદ કે સુરતમાં બેઠેલો એક યુવાન ઉદ્યોગ સાહસિક પણ આજે એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે જે સિલિકોન વેલીની અબજો ડોલરની કંપની વાપરે છે, એ ખરેખર અદ્ભુત છે. ક્લાઉડે નવીનતા માટેના દરવાજા ખોલી નાખ્યા છે અને સપનાઓને વાસ્તવિકતામાં બદલવાનું સરળ બનાવ્યું છે. આ ક્લાઉડનો સૌથી મોટો ઉદ્દેશ્ય અને સિદ્ધિ છે મારા મતે.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ. જેમ ક્લાઉડ આપણા કામ અને વ્યવસાયોને બદલી રહ્યું છે, તેમ આપણે વ્યક્તિગત અને સામાજિક સ્તરે આ બદલાવ માટે કેટલા તૈયાર છીએ? શું આપણે આપણી કુશળતાઓને અપડેટ કરી રહ્યા છીએ? અને શું આપણે આ શક્તિશાળી ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા સજ્જ છીએ?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.